que no tienen amnesidad de hacer esta cruz en un metal. Hay un que pongar que lo leen no es que esto te cae ese. Yo no sé si tiene que sacar para irme a pela, que me pela, de mi dinaya que nada, sankar dos no, payar cariño se te cae ese. De mi toña se bhavindri na viseo, અને દ્રવ્ય ઇન્દ્રિય એ બધો જ્ઞાયક ભાવથી ભિન્ન બધા જ્ઞેયો છે અને એનાથી જુદો આત્મા એ જ્ઞાયક છે એ બે વચ્ચેની એકત્વ બુદ્ધિ એને શંકર દોષ કહેવામાં આવે છે તો એનો એ શંકર દોષનો નાશ થાય ત્યારે ખરેખર ભગવાનની નિશ્ચય સ્થિતિ કહેવામાં આવે છે નિશ્ચય સ્થિતિ કેમ થાય કેમ કે અનંતકાળથી વ્યવહાર સુધી કરી આત્માએ અનંતકાળથી દેવ ગુરુ શાસ્ત્રની નિશ્ચય સ્તુતિ છોડીને એકલી વ્યવહાર સુધી કરી પણ એમાં કંઈ કલ્યાણ થતું એમાં પણ જ્ઞે જ્ઞાયકનો શંકર દોષ ઉભો થાય છે પોતાના આત્માને છોડીને સાક્ષાત તીર્થંકર પરમાત્મા બિરાજમાન હોય તો એના એની સ્તુતિ કરતા પણ જ્ઞેય અને જ્ઞાયકનો શંકર દોષ થાય છે એટલે સંસાર વધે છે હવે એવો અનાદિકાળથી જ્ઞેય જ્ઞાયકનો શંકર દોષ જે છે એ કેમ ટળે અને નિશ્ચય સ્થિતિ કેમ થાય એની ઊંચા પ્રકારની વાત આમાં સમજાવે છે જો ઇન્દ્રિય ભૂમિતા પ્રાણ સહાવા દિયમ મૂળદ્યાદમ તમ ખલ્લુ જુદુ દિયમ તે ભણતી જે ભૂતિદા સાહુ ઇન્દ્રિયો જ્ઞાન સ્વભાવે અધિક જાણે આત્મને નિશ્ચય વિશેષિત સાધુ બાખે જીતે ગાથાનો અર્થ જે ઇન્દ્રિયોને જીતીને એ ઇન્દ્રિયોને જીતીને એના ઇન્દ્રિયોના ત્રણ પ્રકાર પાડશે ટીકામાં એને જીતવાની છે જે ઇન્દ્રિય જ્ઞાનથી પોતે જીતાઈ ગયું છે એને બદલે હવે આપણે ઇન્દ્રિય જ્ઞાનને જીતવાની છે ઇન્દ્રિય જ્ઞાને આપને જીતી લીધો છે હવે આપણે ઇન્દ્રિય જ્ઞાનને જીતવાની છે એ ઇન્દ્રિયોને જીતીને જ્ઞાન સ્વભાવ વડે અન્ય દ્રવ્યથી અધિક આત્માને જાણે છે તેને જે નિશ્ચય નયમાં સ્થિત સાધુઓ છે સર્વજ્ઞ ભગવાન કિરોળી પરમાત્માઓ અને નિર્વિકલ્પ ધ્યાનસ્થ અવસ્થાવાળા સાધુઓ ગણધરાદીઓ તેઓ ખરેખર તેની જીતેન્દ્રિય કહે છે ટીકા જે મુનિથી વાત કરી છે જે મુનિ દ્રવ્યેન્દ્રિયો ભાવેન્દ્રિયો તથા ઇન્દ્રિયોના વિશેષભૂત પદાર્થો દ્રવ્યેન્દ્રિયો એટલે આ દ્રવ્યેન્દ્રિય કહેવાય ને આ જળને એક બે ત્રણ ચાર ને પાંચ અહીંથી આમ દ્રવ્ય ઇન્દ્રિય થયા આ જે રજકણની બનેલી છે ને એ દ્રવ્ય ઇન્દ્રિય થયા એમાં એક મન છે આસપાસનું ખુલ્લા કમળને આકારે જળ મન છે એનું ઓપરેશન કરવા છતાં પણ એનો કોઈ પતો લાગે નહીં એવા મનોવર્ગણાની રજકણમાંથી સૂક્ષ્મ બનેલું છે એ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી એ અવધિ જ્ઞાની કેવળી જ્ઞાની એમ જાણે એ દ્રવ્ય મન છે પાંચ ઇન્દ્રિય અને છઠ્ઠ મન એ જળ છે કઈ હા એને મુનિ ઉત્કૃષ્ટ ભૂમિકાથી પોતે ઉભા છે ત્યાંથી પોતે વાત કરે છે અને નીચે મીઠા દ્રષ્ટિને પણ લાગુ પડે અને અવિરત સંદેહ દ્રષ્ટિને પણ લાગુ પડે પોતાની સ્થિતિથી વાત કરે છે અને કેમ કે અનંત કાળથી એને ઇન્દ્રિયોની ભીતિ નથી નિશા રસી ગયે અને નિશ્ચય સુધી થઈ નથી. તો જ્ઞેય નાયકનો શંકર દોષ ટાળીને એ આત્માનો અનુભવ કરે છે ત્યારે તેને ચતુર્થ ગુણ શાંત વ્યક્ત થાય છે. પછીની બે ગાથાઓમાં ઉપશમ શ્રેણી અને ક્ષપક શ્રેણીની વાત કરશું. એ ત્રણેયને પોતાનાથી જુદા કરીને આ પોતા પોતે એક આત્મા, આત્માથી ઇન્દ્રિય જ્ઞાન ભિન્ન છે, રાગ દ્વેષ મોહ તો ભિન્ન છે, પણ ઇન્દ્રિય જ્ઞાન જેમાં જાણવાની ક્રિયા થાય છે, ખંડ ખંડ જ્ઞાન છે, ભાવિન્દ્રિય છે, એ પણ પોતાના આત્માથી ભિન્ન કરીને એટલે ભિન્ન છે એમ શ્રદ્ધાને જ્ઞાનમાં લઈને પોતાથી જુદા કરીને સર્વ અન્ય દ્રવ્યોથી ભિન્ન પોતાના આત્માને અનુભવે છે. જ્યાં ઇન્દ્રિય જ્ઞાનનો વ્યાપાર અટકી ગયો તો ઇન્દ્રિય જ્ઞાનથી જાણવામાં આવતા પર પદાર્થો એ પણ જાણવાનું કામ બંધ થઈ ગયું. એટલે પરદ્રવ્યોને એણે જીતી લીધા, જેને ઇન્દ્રિય જીતી એને પરદ્રવ્ય પણ જીતાઈ ગયા. પરદ્રવ્ય સંબંધેનું બહિર્મુખ જ્ઞાન છૂટી ગયું. અન્ય દ્રવ્યો સુધી પોતાના આત્માને અનુભવે છે તે મુનિ નિશ્ચયથી જીતેન્દ્રિય છે. હવે જુવાથી શરૂઆત કરે છે. અનાદિ અમર્યાદરૂપ બંધ પર્યાયના વશે અનાદિ કાળથી મિથ્યાદૃષ્ટિ જીવને અમર્યાદરૂપ બંધ પર્યાયના વશે ભાવ બંધ એને અનાદિ કાળનો છે, એની આદિ નથી. કે અમુક કાળ પહેલા એનો મોક્ષ હતો અને પછી એ બંધાણો એમ નથી. અનાદિ શબ્દ છે અને અમર્યાદરૂપ બંધ પર્યાય છે, એની કોઈ મર્યાદા નથી. એટલી બે હદ મર્યાદા બહાર એટલો બધો એને ભાવ બંધ થઈ ગયો છે કે આત્મા જુદો અને ભાવ ઇન્દ્રિય જુદી એ એને દ્રષ્ટિમાં આવતું નથી. કેમ કે રાગ દ્વેષને મોહથી તો ભિન્ન છે, એનાથી તો એને ખ્યાલ આવી શકે, પણ આ ભાવ ઇન્દ્રિય જેનામાં જાનન ક્રિયા થાય એનાથી ઠગાઈ થઈ ગઈ. રાગ દ્વેષથી તો ચેતી જાય છે કે રાગ દ્વેષ તો કસાયનો ભાવ છે. કસાય એટલે વિકારી પરિણામ આત્માના, એને કસાય કહેવાય. તો એનાથી તો હું ભિન્ન છું એમ ખ્યાલમાં આવી શકે, પણ જે શાસ્ત્ર જ્ઞાન છે એ શાસ્ત્ર જ્ઞાનની જે અવસ્થા છે એનાથી પણ ભગવાન આત્મા ભિન્ન છે. રાગદેવ સ્ત્રોતથી તો આત્મા જુદો છે, એ તો આશ્રવ તત્વ છે, અને આ ઇન્દ્રિય જ્ઞાન છે તે વ્યવહાર જીવ છે. એ વ્યવહાર જીવથી નિશ્ચય જીવ ભિન્ન છે, કેમ કે રાગ દ્વેષમાં જાણવાની ક્રિયા નથી, ઇન્દ્રિય જ્ઞાનમાં તો જાણવાની ક્રિયા છે. એટલે એ જ મારું જાણે જ્ઞાન છે, પણ એ આ મારું જ્ઞાન છે, હું જાણું છું. મેં દેવ ગુરુ શાસ્ત્રને જાણ્યા, મેં દર્શન કર્યા ગુરુદેવના, જેની વાત તો જરા છે, સૂક્ષ્મ વાત તો છે કે મેં ગુરુદેવના દર્શન કર્યા. હવે ગુરુદેવને કૃષ્ણ દર્શન કોને કર્યા? ગુરુદેવના દર્શન કર્યા કોને? ઇન્દ્રિય જ્ઞાને કર્યા. કોને દર્શન કર્યા? ઇન્દ્રિયને જાણ્યા ને કે આ ગુરુદેવ પધાર્યા. તો મેં દર્શન કર્યા, મેં ગુરુદેવને જોયા, તો મેં જોયા તો મેં પણ એને ક્યાં થાય? ઇન્દ્રિયાભાઈ અનંત કાળથી એને આત્માનો અનુભવ નથી થતો, તો કંઈક અપૂર્વ પુરુષાર્થ માગે, એ સાધારણ પુરુષાર્થથી પ્રાપ્ત થાય એવું નથી. અપૂર્વ પુરુષાર્થ અને અનંત પુરુષાર્થ માગી લીધો છે. આ કંઈ સાધારણ ચીજ નથી, કેમ કે લાખો કરોડોમાં કોઈ સમય દર્શનને પામે છે, બધા પામતા નથી. તો એનો અર્થ એમ થાય છે કે ખૂબ ઊંડી મીમાંસા માગે છે, ઊંડી વિચારણા, અંદર ઊંડો વિચાર માગે છે, આ તત્વને પામવા માટે ઊંડો વિચાર માગે છે. એ વિચાર ઊંડો ક્યારે ચાલે છે કે જ્યારે જગતના બાહ્ય પદાર્થો એ મારા નથી એમ અંતરંગમાં એનો મોહ અતિ મંદ પામે છે. ત્યારે તીવ્ર મમતાવાળા જીવને આ વાત એને ખ્યાલમાં પણ નહીં આવે. મોહનભાઈ અતાર કરે વાત સાચી, પર પદાર્થ મારા છે, મારા છે, મારા છે, મારા છે, એવો તીવ્ર મમત્વ ભાવ અને પર પદાર્થને મેળવવાનો તીવ્ર લોભ કસાય, ક્યાંય એની અટક નહીં, ક્યાંય એનો સંતોષ નહીં. બેહદ તૃષ્ણા. કેટલી તૃષ્ણા? બેહદ, મર્યાદા બારની તૃષ્ણા. એવો પર પદાર્થની જેને ચોવીસે કલાક ભાવના ઘૂંટાય છે એને આ 31મી ગાથાનું રહસ્ય ખ્યાલમાં નહીં આવે. હા, પર પદાર્થથી બુદ્ધિ જેને સંકેલી છે કે આ પર પદાર્થો જે દેખાય છે મારા આત્માથી જુદા, દેહ અને દેહથી જુદા નોકર, એ કોઈ મારી ચીજ નથી. ભલે હજી મને એના પ્રત્યે મમત્વ ભાવ સર્વથા છૂટ્યો નથી, મમત્વનો ત્યાગ નથી થયો અને નિર્મમત્વ અવસ્થાનું ગ્રહણ નથી થયું, પણ મારા વિચાર કોટીમાં વાત આવી ગઈ છે કે ગ્રજકર તો મારો નથી. આવો જેને મિથ્યાત્વનો રસ અનુભાગ જેને ઘણો ઘટી ગયો હોય છે, તે પછી અંદરમાં રાગથી પણ હું જુદો છું, એ હું બરાબર એને પોતાના ભાવથી નિર્ણય કર્યો હોય તો પેલા કરતા વિશેષ એને મોહ મંદશાને પામે. અને પછી જ્યારે આ વાત સાંભળે તો એને અંદરમાંથી હકાર આવે છે કે ઇન્દ્રિય જ્ઞાનથી પણ મારો આત્મા કહી છે. ખંડ જ્ઞાન છે, ઇન્દ્રિય જ્ઞાન પરાધીન છે, દ્રવ્ય ઇન્દ્રિયના અવલંબન વિના એ કામ કરતું નથી, માટે એ મારી ચીજ હોઈ શકે? આ જાણવા માટે મને કે પરને, મને જાણવા માટે કે પરને જાણવા માટે દ્રવ્ય ઇન્દ્રિયના અવલંબનની મને જરૂર નથી. આટલું તો જેને એ ઇન્દ્રિય જ્ઞાનની પણ ઉપેક્ષા આવી ગયો હોય, ઘણો શાસ્ત્ર ભણ્યો હોય છતાં પણ કહે છે લાયક આત્મા ક્યાં શાસ્ત્રના ઉગારરૂપ જ્ઞાન એ મારું નથી. હવે જ્યાં ઇન્દ્રિય જ્ઞાન મારું નથી તો પછી ઇન્દ્રિય જ્ઞાનના વિષયો તો મારા ક્યાંથી હો? ન્યાય સમજાય છે? જે પર પદાર્થને જાણનારું જે જ્ઞાન છે તે જ્ઞાન જ મારું નથી તો એ જ્ઞાન જેને જાણે છે એ ચીજ મારી ક્યાંથી હોય? કેમ કે એ તો મારા પરિણામથી બહાર છે, આ તો કથનચિત પરિણામમાં છે ઇન્દ્રિય જ્ઞાન તો. સમજાય છે? સૂક્ષ્મ વાત છે, વધારે જરા. એ એમ કે મેં ગુરુદેવને જોયા, મેં આ ભગવાન મહાવીરની પ્રતિમાને જોઈ, દર્શન કર્યા, દર્શન કર્યા કયો કે જોયું કહો, એક જ છે. તો કોણે દર્શન કર્યા? તો કે મેં દર્શન કર્યા, મેરો દર્શન કરે છે ઇન્દ્રિય જ્ઞાન. અને તું કે છે મેં દર્શન કર્યા, એટલે ઇન્દ્રિય જ્ઞાનમાં મેં પણ બુદ્ધિ થાપી તો ભગવાન આત્મામાં મેં પણ આની બુદ્ધિ ઉઠાપાઈ ગઈ. એટલી ચિંતા જેવી વાત છે. શું આ સમયસારમાં ભેગું છે? ભાવો બ્રહ્માંડના જેમ જેમ તમે એમાં અભ્યાસ કરીને ઊંડા ઉતરતા જાઓ અને તમારું જ્ઞાન નિર્મળ થતું જાય, શુદ્ધ નહીં નિર્મળ. નિર્મળ ક્યારે થાય? કે પરની સાથે રાગની સાથે એકત્વ બુદ્ધિ ઘટે. એકત્વ બુદ્ધિ રાખવી છે તીવ્ર, અને આત્માનું સ્વરૂપ સમજવું છે. નહીં સમજાય ના લે દો. શુભાશુભ ભાવ તો મારાથી જુદા જ છે, એ તો મારી સત્તાની બહાર છે, જળ અને અચેતન છે. પણ જે ઇન્દ્રિય જ્ઞાન છે, ઇન્દ્રિય જ્ઞાન, એ ઇન્દ્રિય જ્ઞાન પણ બહિર્મુખ છે, પરાધીન છે, નાશવાન છે, ખંડ જ્ઞાન છે, આકુળતાને ઉત્પન્ન કરનારો ભાવ છે. માટે એ જ્ઞાન પણ મારું નથી. એક અતિન્દ્રિય જ્ઞાન જે પ્રગટ થાય એ પણ કથનચિત મારું અને કથનચિત મારું નહીં, અને ઇન્દ્રિય જ્ઞાન તો સર્વથા મારું નહીં. ઓહો થઈ જાય એમ કે ભાઈ જાય એ ઓહો થાય એવી વાત છે. કેમ કે એ અતિન્દ્રિય જ્ઞાન પણ નાશવાન છે, એક સમયની અવસ્થા છે. એટલો હું નથી, અતિન્દ્રિય જ્ઞાન જેટલો હું નથી. હું તો એક સમયની અતિન્દ્રિય જ્ઞાનની અવસ્થા જે મને પ્રસિદ્ધ કરે છે, જે મને પ્રસિદ્ધ કરે છે, એ પણ કથનચિત મારા પરિણામ છે, કથનચિત મારા પરિણામ નથી. કેમ કે નાશવાન છે એ શ્રદ્ધાનો વિષય નથી, એ વ્યવહાર નહીંનો વિષય છે. સદ્ભુત વ્યવહાર નહીંનો વિષય છે, સદ્ભુત વ્યવહાર નહીંનો વિષય એ પણ હે છે. એમાં પણ હું ઉદાસીન છું, અનુપચરી અનુપચરી સદ્ભુત વ્યવહાર. પણ છે વ્યવહારનીનો વિષય ને કે નિશ્ચયનો વિષય છે? તો વ્યવહાર નહીં સગુણ અભૂતાર છે કે નહીં એ કંઈ આશ્રય કરવા યોગ્ય નથી, એમાં અહમ બુદ્ધિ કરવા યોગ્ય નથી. નાશવાન છે અતિન્દ્રિય જ્ઞાન પણ સમયવર્તી, અને અતિન્દ્રિય જ્ઞાન જે પ્રગટ થાય એ સાપેક્ષ છે, નિરપેક્ષ છે. સાપેક્ષ કેમ છે? કે ઇન્દ્રિય જ્ઞાનનો વ્યય થઈને અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય છે. જેમ રાગનો અભાવ થઈને વિતરાગ ભાવ પ્રગટ થાય, એમ અતિન્દ્રિય જ્ઞાનનો ઉત્પાદ પણ ઇન્દ્રિય જ્ઞાનના વ્યયપૂર્વક એની અપેક્ષા આવે છે. માટે એ પણ મારું સ્વરૂપ ખરેખર નથી, એ પણ સ્વાંગ છે. આ કેવળ જ્ઞાનની અવસ્થા પણ મારી નહીં, કેવળ જ્ઞાનની અવસ્થા એક સમયની પર્યાય છે, એ આત્મા નથી. હું તો આત્મા છું, હું તો એવી એવી અનંત કેવળ જ્ઞાનની પર્યાય પ્રગટ થાય જેમાંથી એવો જ્ઞાન એક ગુણ, એ જ્ઞાન ગુણ જેટલો પણ હું નથી. કેવળ જ્ઞાન જેટલો તો નહીં, પણ કેવળ જ્ઞાન જેમાંથી આવે એવો જ્ઞાન ગુણ એટલો પણ હું નથી. હું તો અનંત ગુણનો પણ સામાન્ય વસ્તુ માત્ર. ક્યાં લઈ જવા છે? ઘણી વાર રાજકોટમાં ચાલે આ વાત, કે મુંબઈમાં, પછી ક્યાં લઈ જવા છે? અંદર લઈ જવા ભાઈ, આત્માનું ઘર. હા, એ અભિમન્યુના સાત કોઠા છે, જીતવા પડશે. એમને એમ કઈ આત્મા દર્શન દેવો નથી. ઘણા પ્રકારના શલ્ય ભરીને બેઠો છે કચરો, એ કચરાને સાફ કરતા જ્ઞાન નિર્મળ થાય છે. નિર્મળ થઈને અનુમાન જ્ઞાનમાં એનો ખ્યાલ આવી જાય છે, ને અનુમાન જ્ઞાનનો અભાવ થઈ ને અનુભવ જ્ઞાન પ્રગટ થાય છે. અનુમાન જ્ઞાન પણ ઇન્દ્રિય જ્ઞાન છે, એ આત્માની ચીજ નથી. એ અનુમાન જ્ઞાન જેમાં આત્મા જેવો છે એવો અનુમાનમાં આવે, એને પણ જીતવા જેવું છે. એને જીતે ત્યારે અનુભવ થાય છે. શું કહ્યું છે? આ તો મહાન શાસ્ત્ર છે, ભગવાન થવાનું. ભેદ જ્ઞાનનો જે મંત્ર છે એ ભગવાન બનાવે, અને નમોકાર મંત્ર એને શુભ ભાવથી પુણ્ય બંધાય ને બાઈની સમૃદ્ધિ મળે. બાઈની સમૃદ્ધિ દુખી થવા માટે મળે. પણ ભેદ જ્ઞાનનો મંત્ર તો એ ભગવાનના ભેટા કરાવે. ભેદ જ્ઞાનનો મંત્ર ભગવાનના ભેટા કરાવે. એ ભેદ જ્ઞાનની વાત કરતા અહીંયા કે છે કે હું જ્ઞાયક છું અને ખંડ જ્ઞાન જે ભાવ ઇન્દ્રી એ જ્ઞેય છે, સ્વર્ગ્ઞેય છે, સ્વર્ગ્ઞેય નથી. કેમ કે ઇન્દ્રિય જ્ઞાન આત્માને પ્રતીત કરતી નથી. ખંડ જ્ઞાન આકુળતાને ઉપના ઉપજાવનાર પરાધીન છે. એને દ્રવ્ય ઇન્દ્રિયની અપેક્ષા આવે છે. દ્રવ્ય ઇન્દ્રિયના અવલંબન વિના એ ઇન્દ્રિય જ્ઞાન પ્રગટ થતું નથી. અનાદિ અમર્યાદ રૂપ બંધ પર્યાયના વશે અનાદિ કાળથી ભાવબંધને વશે એ પીળો છે આત્મા. એકતો બુદ્ધિ તેને ભાવબંધ કહેવામાં આવે છે. તો અને પર ભિન્ન ભિન્ન હોવા છતાં એકપણાનો પ્રતિભાસ થવો તેને પરમાત્મા ભાવબંધ કહે. દેહ અને આત્મા એક લાગે, આત્માને કર્મ એક લાગે, આત્માને સુખ દુઃખના પરિણામ એક લાગે, આત્માને ઇન્દ્રિય જ્ઞાન બે એક લાગે. આત્મા જ લાગી તો આત્મા જ છે ને. આત્મા ન જાણે તો કોણ જાણે છે. એ આત્મામાં સૂક્ષ્મ જ્ઞાનનો અભાવ હોવાને કારણે એ ભાવ ઇન્દ્રિય વડે પરને પણ જાણતો નથી. કાદો 49મી કથા. આવો તો અભ્યાસ કરવા જેવો છે ને આવી ગાથાનું અધ્યયન કરવા જેવું કે મૂળમાં ઘા મૈરા સિવાય પાંદડા તોડે કઈ પાકે એમ નથી. અમારા અજીતભાઈ ખુશી થાય છે કે મૂળ વાત જ સમજવા જેવી આ જમવા ગયો તો કહેતા હતા. જુઓ 49મી કથા છે એની ટીકા, એની ટીકાનો પેલો પારો. પેલા પારા કરતા એમ લ્યો ને કે ઓલું જાણવાની વાત છે ને. પેલો પારો, પેલો પારો, બીજો પારો, ત્રીજો પારો, પેલો ગંધ રૂપ ના બીજો પારો લ્યો બસ બીજો પારો. એ રીતે જે ખરેખર પૂતગલ દ્રવ્યથી અન્ય હોવાથી તેમાં રૂપ ગુણ વિદ્યમાન નથી, માટે રૂપ છે. પૂતગલ દ્રવ્યના ગુણોથી પણ ભિન્ન હોવાથી પોતે પણ રૂપ ગુણ નથી, માટે અરૂપ છે. પરમાર્થે પૂતગલ દ્રવ્યનું સામીપણ પણ તેને નહીં હોવાથી તે એટલે આત્મા દ્રવ્યના આલંબન વડે પણ રૂપ દેખતો નથી, માટે અરૂપ છે. દ્રવ્યના આલંબ ન લેવું પડે રૂપ જોવા માટે. એવું અતિન્દ્રિય જ્ઞાન સ્વભાવ પ્રકાશિત થયા થાય. પોતાના જો પોતાના સ્વભાવની દ્રષ્ટિથી જોવામાં આવે તો ત્રિકાળ સામાન્ય ચિદાનંદ આત્મા એકરૂપ પૂર્ણાનંદની મૂર્તિ એની અપેક્ષા એની દ્રષ્ટિ કરીને જોવામાં આવે તો શોકશમિક ભાવનો પણ તેને એટલે આત્માને અભાવ હોવાથી તે ભાવનીના અવલંબન વડે પણ રૂપ દેખતો નથી, માટે રૂપ છે. શું કહે છે? ભાવની નથી આત્મામાં. કેમ નથી? કે શોકશમ જ્ઞાનનો જ આત્મામાં અભાવ છે. કેમ? રાગનો અભાવ છે. જ્ઞાનમાં જ્ઞાનનો અભાવ, અખંડ જ્ઞાનમાં આ ખંડ જ્ઞાનનો અભાવ છે. કસણ પડે એવું છે પણ અમૃત જેવું છે. ભાવ ઇન્દ્રિય નથી જાણવાની જે અવસ્થા, આંખેથી જાણવું થતું નથી, કાનેથી આત્મા સાંભળતો નથી. કેમ કે આત્માને કાન નથી, કાન તો નથી, કાન તો નથી, પણ કાન તરફનો જે ઉઘાડ છે સાંભળવાનો એ પણ આત્મામાં નથી. એ સ્વભાવની દ્રષ્ટિએ અત્યંત અભાવ, સ્વભાવની દ્રષ્ટિએ અત્યંત અભાવ. આગમ પદ્ધતિથી જોવામાં આવે તો કથનચિત ભિન્ન, કથનચિત અભિન્ન. અધ્યાત્મ દ્રષ્ટિમાં પરમ અધ્યાત્મની દ્રષ્ટિએ પહોંચતા ભગવાન આત્મામાં આ ઇન્દ્રિય જ્ઞાનનો અભાવ છે. કેવા અભાવ છે? કે જ્યારે આત્મા અતિન્દ્રિય જ્ઞાન વડે આત્માને અનુભવે છે ત્યારે સાથે સાથે ઇન્દ્રિય જ્ઞાન આત્મા છે એમ અનુભવમાં આવતો, જેમ બાર રાગ બહાર રહી જાય છે એમ અનુભવના કળે ઇન્દ્રિય જ્ઞાન બહાર રહી જાય છે. એ સાધન નથી આત્માને જાણવાનું. સ્વભાવની અપેક્ષાથી જોવા આવે એવો શબ્દ પડ્યો છે ને, સ્વભાવની અપેક્ષાથી ત્રિકાળની દ્રષ્ટિ કરતા એ ત્રિકાળમાં આ ખંડ જ્ઞાનનો અભાવ છે. ગુરુદેવ ઘણી વાર કહે છે, જૂની વાત આવે ને, કેટલી જેટલું સમજાય એટલું સમજો, એમ કહે છે, પકડાય એટલું. અનાદિ અમર્યાદ રૂપ પર્યાયના વચ્ચે જેમાં સમસ્ત સ્વપરનો વિભાગ અસ્ત થઈ ગયો છે, આહા, બંધ પર્યાયના વશે પડેલો આત્મા એને સ્વ શું ને પર શું એનો વિભાગ અસ્ત થઈ ગયો છે. એને જુદાપણું ભાસતું નથી, એને બધું થઈને એક લાગે છે. દેહ ને આત્મા બે થઈને એક લાગે છે, રાગ ને આત્મા બે થઈને એક લાગે છે, અને ઇન્દ્રિય જ્ઞાન ને આત્મા એ બે થઈને એક લાગે. ખીચડો શંકર દોષ કરે છે, સ્વ ભીન ને પર ભીન એવું એને ભેદ જ્ઞાન બિડાઈ ગયું છે. તેથી કહ્યું કે સ્વ પરનો વિભાગ વી વિશેષે કરીને ભાગલા પાડવાની શક્તિ, આ સ્વ આ પર એવી બે વિભાગ કરવાની, વિવેક કરવાની, જુદાપણાની દ્રષ્ટિ એને બિડાઈ ગઈ છે. વિભાગ અસ્ત થઈ ગયો છે, અર્થાત એવો આત્માની સાથે એવી એક થઈ રહી છે કે ભેદ દેખાતો નથી. શું કહે છે કે જે આ ભાવિન્દ્રી છે જાણવાની અવસ્થા અને ભગવાન આત્મા જ્ઞાયક ભાવ દર્શન જ્ઞાનમય આત્મા અને આ ઇન્દ્રિય જ્ઞાન ચાલતો જાણવા દેખવાનો વ્યાપાર, આત્મા અને આ ઇન્દ્રિય જ્ઞાનનો ઉઘા એ જાણે બે એક છે એમ એને લાગે છે. પણ આત્મા સ્વ છે ને ઇન્દ્રિય જ્ઞાન પર છે એમ એને ભાસતું નથી, વિભાગ અસ્ત થઈ ગયો છે. આત્મા સ્વ અને આ શાસ્ત્ર સાંભળવાના જ્ઞાનનો જે ઉઘાર છે એ પર છે. સમ્યક દર્શન પ્રગટ કરવું હોય તો આ વિષય છે. એ ઉઘાડમાં અહમ કરીશ ને, શાસ્ત્રનો ઉઘાડ તને ઘણો થઈ ગયો, વિદ્યા રંગનો ઉઘાડ કદાચિત તને થાય, તો જેમ લક્ષ્મી પર છે, દેહ પર છે, એમ શાસ્ત્ર જ્ઞાનનો ઉઘાડ પણ પર છે. એ મારી ચીજ નથી, જ્ઞાનના ઉઘાડમાં મમતા કરિશ્મા, અહંકાર કરિશ્મા એ પારકી ચીજ છે. એ સંયોગ સંબંધ છે, એ તાદાત્મ્ય સંબંધ નથી. અરે અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય એને પણ એક અપેક્ષાએ સંયોગ સંબંધ કર્યો અને એક અપેક્ષાએ તાદાત્મ્ય સંબંધ. જ્યારે અતિન્દ્રિય જ્ઞાનને કથનચિત તાદાત્મ્ય અને કથનચિત અતાદાત્મ્ય એમ કહેવામાં આવે ત્યારે ઇન્દ્રિય જ્ઞાનથી આત્મા સર્વસાધીન છે. આત્મા ખોવાઈ ગયો છે, એ આત્માને ગોતવાનું છે, અને ખોવાયેલો આત્મા આજ સુધીમાં અનંત આત્માઓએ પોતાનો આત્મા ખોવાઈ ગયો હતો. અનુસિત થઈ ગયા ને એને પોતાનો આત્મા ખોવાઈ ગયો હતો, એને પોતાનો આત્મા શોધી લીધો, એને શોધી લીધો. અને વર્તમાન કાળમાં પણ સાધક આત્માઓ આત્માને શોધી લે છે અને ક્રમે ક્રમે તે નિર્વાણની પ્રાપ્તિ. આત્માને શોધવો પડશે, આત્મા છુપાઈ ગયેલો છે. પરિણામની પર્યાયની દશાની હાલતની વચમાં એ આત્મા બિરાજમાન છે. પ્રતિપદમ એક રૂપમ, સમયે સમયે થતા પરિણામ વખતે પણ ભગવાન આત્મા ધ્રુવ એ ઉત્પાદ વેચી રહી બિરાજમાન છે. એને ધ્રુવને શોધવો પડશે, ઉત્પાદ એને વળગતા ધ્રુવ દ્રષ્ટિમાંથી છૂટી જાય છે, એને ગોતવો પડશે. ખોવાઈ ગયો છે, હોય જોઈ છે એટલે એનું અસ્તિત્વ નથી એમ નહીં. બાળક ખોવાઈ ગયું હોય તો ખોવાઈ ગયું એમાં ફેર અને મરી ગયું એમાં ફેર, સમજાય છે? બાળક મરી જાય એમાં ફેર અને બાળક ખોવાઈ ગયું એમાં ફેર. મરી જાય ને રડે એ રડવું જુદું અને ખોવાઈ ગયું એને રડે, રડે તો ખરું માતા, પણ રડવાવાળામાં ફેર છે. કેમ કે મરી ગયા પછી તો આશા નથી અને ખોવાઈ ગયા પછી તો પોલીસમાં જાહેર થતા નાનું ગામ છે, હમણાં કલાક બે કલાક ચાર કલાકમાં મળી જશે. એમ ભગવાન આત્મા મરી નથી ગયો, રોવા જેવું નથી. ખોવાઈ ગયો છે માટે રોવા જેવું છે, પણ એ રોવું કેવું છે કે મરી ગયો એમ નથી, નિરાશ થવા જેવું નથી. મરી ગયો હોય તો નિરાશ થઈ જાય છે, પણ ખોવાઈ ગયો છે દ્રષ્ટિમાં આવતો નથી, દ્રષ્ટિમાં એને દેખાતો નથી. કેમ કે દ્રષ્ટિમાં બીજાનો પ્રેમ વર્તે છે, પર પદાર્થ પ્રત્યે એને પ્રેમ છે, એટલે એનો પોતાનો આત્મા પોતાની દ્રષ્ટિમાં દેખાતો નથી, એટલે ખોવાઈ ગયો છે. મરી નથી ગયો, ખોવાઈ ગયો છે. અને ખોવાયેલા આત્માને શોધ કરતા એ મળે, મળે ને મળે, પુરુષાર્થની જરૂર છે બસ. પણ હમણાં તો ઓલો પુરુષાર્થ કરી લઈએ, પછી વળી ભવિષ્યમાં પુરુષાર્થ આત્માનો કરશે. કેમ કે આત્માની પ્રાપ્તિ કરતા કઈ પૈસા તો મળતા નથી, અમારે જોઈએ છે પૈસા. ભાઈ તમારે જળ જોઈ છે ને તો એનો અર્થ એમ કે ચેતન જોતો પુરુષાર્થ માગે જ બહુ. એ પેલા કહ્યું કે ખૂબ ઊંડું મંથન, ઊંડી મીમાંસા, ઊંડો વિચાર, ઊંડામાં ઊંડું મંથન. પણ અનાદિ કાળથી અમર્યાદ ભાવબંધના વશે, બંધના વશે પ્રવર્તે, પણ હું મુક્ત છું એની દ્રષ્ટિમાં આવતું નથી. બંધ તત્વને જોયે છે પણ મુક્ત તત્વને જોતો ચાલુ રાખવો, નિરાશ થવું નહીં, નિરાશ થવું નહીં અને પ્રમાદ પણ ન કરવો, બેની વચ્ચેનો માર્ગ છે. પ્રમાદ કરશે તોય પ્રાપ્ત નહીં થાય અને બહુ અતિ નિરાશ થશે તો એને પ્રાપ્તિનો ઉત્સાહ કુઠિત થઈ જશે. નિરાશ ન થવું કેમ? પ્રમાદ ન સેવવો. કે ક્રમબદ્ધ પર્યાયમાં ગુરુદેવે કહ્યું છે જ્યારે સમ્યક દર્શન થવાનું હશે ત્યારે થશે, એમ જે કાળ ઉપર છોડે છે એ પ્રમાદ પોષક જીવ છે, એને ક્રમબદ્ધ પર્યાયનું જ્ઞાન નથી. ખ્યાલ આવે જેમ જેમ ટાઈમ જાય, જેમ જેમ રૂચિ વધે તેમ તેમ એને ખ્યાલમાં આવતું જાય. આ તો ખ્યાલ પોતે કરે છે, અને કેટલો ખ્યાલ પોતાને થયો એ પોતાને ખબર પડે બીજાને કહેવાની જરૂર નથી. કોઈ ખાનગી ખાનગી ભોગવી જાહેર ન કરે, એમ ઊંડું મંથન માગે છે, ઊંડી મીમાંસા. અહીંયા આત્મા અને ઇન્દ્રિય જ્ઞાન બે વચ્ચેનું ભેદ જ્ઞાન કરાવે. એ ઇન્દ્રિય જ્ઞાન જે ખંડ જ્ઞાન છે, જે પર પદાર્થની પ્રસિદ્ધિનું કારણ એવું જે ઇન્દ્રિય જ્ઞાન, એ મારું નથી, એ ચીજ મારી નથી, એને પરાધીન છે. દ્રવ્ય ઇન્દ્રિયનું ઓલમ લઈને પ્રવર્તે છે. આંખમાં મોતિયો આવે તો જાણી શકાતું નથી. કેમ? સૂક્ષ્મ જ્ઞાન તો છે, ઉઘાડતો છે અહીંયા, પણ પરાધીન છે. કાન વ્યાજ સાંભળવાનો ઉપયોગ છે પણ વ્યાપાર થતો નથી, પરાધીન છે ઇન્દ્રિય જ્ઞાન. ઇન્દ્રિય જ્ઞાન નિમિત્ત આશ્રિત થઈને પ્રવર્તે છે, અને અતિન્દ્રિય જ્ઞાન ભગવાન આત્મા આશ્રિત થઈને પ્રવર્તે, એ સ્વાધીન છે. એને આંખ બળી જાય, ફૂટી જાય આંખ, કાન બેરા થઈ જાય, તો પણ એને અતિમ્રિય જ્ઞાનથી આત્માનો અનુભવ આત્મા કરી શકે. એને દ્રવ્યની જરૂર નથી. અનાદિ અમર્યાદરૂપ બંધ પર્યાયના વશે, પોતે વશે, હો વશ વર્તે, કર્મના ઉદયનું કારણ નથી. પોતે બંધના વશે એ મુક્ત સ્વભાવ પોતાનો આત્મા એને વશ થઈને વર્તતો નથી, પણ બંધને વશ થઈને વર્તે છે. ત્યારે શું થયું? જેમાં સમસ્ત સ્વપરનો વિભાગ, સ્વ એટલે શુદ્ધ આત્મા અને પર એટલે ઇન્દ્રિય જ્ઞાન, ઇન્દ્રિય જ્ઞાન, ઇન્દ્રિય જ્ઞાનના વિષયો અને દ્રવ્ય ઇન્દ્રિય, એ ત્રણેયને ઇન્દ્રિય કહેવામાં આવે છે. ત્રણેયને ઇન્દ્રિય અને ત્રણેય પર જ્ઞેય છે. જ્ઞેય જ્ઞાન નથી. ઇન્દ્રિય જ્ઞાનનો પર્યાયને અહીંયા પર જ્ઞેય કેવું છે? ઇન્દ્રિય જ્ઞાનને અહીંયા પર જ્ઞેય કેવું છે? મોહ રાજાને એમ લાગ્યું કે આ રાજદેશથી તો આત્મા છૂટો પડશે, પણ આ ઇન્દ્રિય જ્ઞાન જે છે ને એનું નામ સર્વજ્ઞ ભગવાને જ્ઞેય પાડ્યું. મોહ રાજાએ એનું નામ આપ્યું કે જ્ઞાન. એટલે ભલ ભલા એમ થાપ ખાઈ જશે કે જ્ઞાન તો મને થાય છે અને જ્ઞાન તો મને વધે છે. સર્વજ્ઞ ભગવાને એનું નામ જ્ઞેય આપ્યું છે. મોહ રાજાએ એનું નામ જ્ઞાન આપ્યું છે. આ સર્વજ્ઞ ભગવાન કહે છે કે જેને વ્યવહાર નહીં જ્ઞાન કહે છે, જેને વ્યવહાર નહીં જ્ઞાનનો પર્યાય કહે છે એને અમે જ્ઞેય કહીએ છીએ. જ્ઞેય પણ આત્માથી ભૂલ પર જ્ઞેય, સ્વજ્ઞેય નહીં. બહુ સારી વાત છે, સમજવા જેવી આ છે. ઇન્દ્રિય જ્ઞાનનો ઉઘાર થાય તો પણ એને આહાર ન થાય, અભિમાન ન થાય. શાસ્ત્ર જ્ઞાનનો ઉઘાર થઈ ગયો તેથી શું પણ એ તારી ચીજ ક્યાં છે? એ તો નાશવાન છે. ઇન્દ્રિય જ્ઞાન ભાઈ, પોતાની ઇન્દ્રિય જ્ઞાનનો શાસ્ત્રનો ઘણો ઉઘાર હોય અને બહેનોને કાંઈ છદ્રવ્ય નવતત્વના નામ ના આવડતા હોય, લખી પણ ન શકે, વાંચી પણ ન શકે, આને કાંઈ જ્ઞાન નથી. મને ઘણું જ્ઞાન છે. મયો ઈ મયો શું? હા, એ ઇન્દ્રિય જ્ઞાનના ઉઘાડને આગળ કરે છે અને ભગવાન આત્મા એની દ્રષ્ટિમાંથી પાછળ પડી જાય છે, પાછળ રહી જાય છે, દ્રષ્ટિમાં આવતો નથી. નહીં જવાબ દે આત્મા, જવાબ નથી દેતો, દર્શન થતા નથી. એનું કારણ છે, એનું અહીંયા કારણ કહે છે કે તારા ઇન્દ્રિય જ્ઞાનના ઉઘાડમાં તો ઓહો માની લીધું, ઘણું મને જ્ઞાન થઈ ગયું. પેલા હું નહોતો જાણતો, હવે ઘણું. અરે આત્મા જાણ્યો નથી, એને કાંઈ જાણ્યો. સમસ્ત સ્વપરનો વિભાગ અસ્ત થઈ ગયો છે, અર્થાત જેવો આત્માની સાથે એવી એક થયેલી છે કે ભેદ દેખાતો, ભેદને જુદા પણ. આત્માથી ઇન્દ્રિય જ્ઞાન જુદું છે, ભિન્ન છે, એવું જુદા પણ એને દેખાતું નથી. સર્વજ્ઞ ભગવાનને દેખાય છે કે આત્માની ઇન્દ્રિય જ્ઞાન ભિન્ન, સંતોને દેખાય છે કે આત્માને ઇન્દ્રિય જ્ઞાન બે ભિન્ન. આને અનાદિ બંધના વસ્તે અમર્યાદિત બંધ, એના વસ્તે વર્તો સ્વ અને પરનો વિભાગ અસ્ત થઈ ગયો છે. તેથી આ આત્મા જુદો અને ઇન્દ્રિય જ્ઞાન જુદું, એનો ભેદ એટલે જુદા પણ ભાસતો. જ્ઞાન અને આત્મા બે એક માને, ઇન્દ્રિય જ્ઞાન અને આત્મા બે એક ચીજ નથી, એ ભિન્ન ચીજ છે. એ કૌંસમાં ખુલાસો કર્યો, જેવો આત્માની સાથે એવી એક થયેલી છે, એક મેચ થયેલી છે ઇન્દ્રિય જ્ઞાન ને આત્મા, કે એનો ભેદ એટલે જુદા પણ એને લક્ષમાં આવતો, દ્રષ્ટિમાં આવતો નથી. વખત થઈ ગયો.